તારીખ 5/3/1997ના દિવસે પૂજ્ય ભાઈશ્રી દ્વારા કલકત્તામાં થયેલ તત્વચર્ચા સળંગ પ્રવચન નંબર 188
નાનપણથી ડેરાવાસી અમે લોકો સાથે તીર્થ છીએ, એટલે તીર્થોની યાત્રા, ભગવાનની પૂજા, શિવચક્ર પૂજન, કોઈ પણ જગ્યાએ કોઈ ગુરુજી કે મહારાજ સાહેબ કે આત્મા વિશે એ લોકો કેમ કોઈ વાત જ નથી કરતું? આખો આટલો મોટો સમુદાય, પાલિતાણા જઈએ કે આપણે અહીંયાથી ગમે ત્યાં જઈએ, ફક્ત આત્મમય થઈને ભગવાનની પૂજા, સેવા, આરતી, વ્રત, ઉપવાસ આ છે, પણ જેના નિમિત્તે બધું કરવાનું છે આત્માને અનુલક્ષીને, એ બાબત એક પણ ચર્ચા, વિચારણા કે એક ઉપદેશ કશું જ નથી હોતું. તો જેટલો આટલો સમાજ અત્યારે આપણે એમ સમજીએ કે લેવલ ઉપર છે, તો આ બધું લેવલ શું કરવું? એમ કઈ નહીં, પછી કે ઘી બોલાય આટલા
લોકો પોતે અજાણ્યા છે. આત્માનો જે આત્મતારૂપ માર્ગ છે એનાથી અજાણ્યા છે. ડેરાવાસી આચાર્યોની વાત કરું તો વિજય રામચંદ્ર સ્વરૂપ, કૈલાશ સાગર સ્વરૂપ, એમને ઉદય સ્વરૂપ, આ ત્રણ મોટા આચાર્યોને હું વ્યક્તિગત મળેલો છું. મારા એક ભાગીદાર હતા, એ ડેરાવાસી હતા, અમારે સાથે એમાં આ પેલા આવતા હતા, પછી એમાં છે એમ શું કે આપણે જોડાઈએ સાથે છે સાથે, એ તો સુગાનું કમિશન જ કરતા હતા, પણ અમારી પેઢીમાં જગ્યા હતી, અમારે તમારી સાથે બેસવું છે, જિંદગીયા હતો, તમારી પેઢીમાં જિંદગીયા છે, તો હું આવી જાઉં. બહુ ભલા માણસ હતા, એમ કહેતા હતા કે તમે વૈષ્ણવ છો ને જે જૈનની વાતો કરો છો એવી વાત મેં ક્યાંય સાંભળી નથી, અને બહુ જ ન્યાય સંપન્ન થોડો થોડો આના ન્યાય છે તમારી પાસે, જરાય પક્ષપાતથી તમે કાંઈ વાત કરતા નથી. મારા પર ખૂબ એને માન હતો, બ્રત માણસ હતા, મોટી ઉંમરના મારા છે, બહુ ક્રિયાકાંડી હતા, એટલે એનો ઉપવાસ આંબેલ એકતાનું આ બધું ચાલુ જ હોય, મોટું બંધ જ હોય એમ કહ્યું તો ચાલે. વિધુર હતા એટલે બીજું આમ ઘરે કોઈ નહોતું, એ ભજન શાળામાં જઈને જમી આવતા, આંબેલ શાળામાં ને એવી રીતે જમી જમી આવતા હતા. આમ સંપન્ન માણસ હતા, એટલે જે કાંઈ દાને દેવું હોય દઈ દઈએ ત્યાં સંસ્થામાં. તો મોટા આચાર્યો આવે એટલે મને કે ચાલો આપણે જવાનું છે ચર્ચા કરવા, તો મને લઈ જાય, એટલે મારો તો કોઈ સંપ્રદાય સાથે સંબંધ નહીં, ઓળખાણ નહીં, આપણે જવાનું કારણ બી નહીં, કાંઈ શું ખ્યાલ તો છે બધાનો, એટલે પછી આપણે કોઈ જવાનું કારણ નહીં. હું કહું કે શા માટે તમે આ ઉપાધિ કરો છો, ક્યાં ક્યાં છે નહીં, એ લોકો બધા અજાણ્યા છે. તો કે નાના તમે વાત કરો, અમારા મોટા આચાર્યો છે, અને તમે વાત કરો તો અમને બે વાત સમજવા મળે વધારે, અમે તો અમારા સ્વાર્થ માટે તમને લઈ જઈએ છીએ, ચોખ્ખી વાત તમને લઈ જવા પાછળનો હેતુ આટલો જ છે કે અમને. ઉદયેશ્વરી છે ને એ બહુ વૃદ્ધાચાર્ય હતા અને બહુ જૂના, અને લોકોને આસ્થા એના ઉપર ભણી, અને આમ પણ મન કસાઈને એવા લાગે કે નહીં મારા સારા છે. હા, તો અમદાવાદથી કોઈ ઉત્સવ લોકો ચોમાસું કરવા આવ્યા છે, ભાવનગરમાં એમનું ચોમાસું હતું, એટલે એ લોકો અંદર અંદર કાંઈ વાત થઈ હશે, એટલે એ પેઢી ઉપર આવ્યા, પેઢી ઉપર આવીને મારી સાથે થોડી વાતચીત કરી, મને કહે તમે આવો મારા સાથે ચર્ચા કરવા. પહેલાં તમે આનાકાની ઘણી કરી, પણ એ કહે નહીં હું તમને છોડીશ નહીં, તમને લઈ જવા છે. બે શરત, આપણે ત્રણ ચાર જણા બેસશું, બીજા કોઈ બાહ્યા માણસોને તમે ત્યાં એલાવ નહીં કરતા. હું તમારે ખરેખર ચર્ચા માટે કાંઈ તથ્ય કાઢવું હોય ત્યાં, પણ બીજા માણસોની ચર્ચામાં વાતચીતની મર્યાદા થઈ જાય, કેટલાક સીધા પ્રશ્નો ન થાય. પૂછું કે આ તમે જે કઈ અત્યારે ઉપદેશ આપો છો, જે વિધિ વિધાન કરાવો છો, જે ક્રિયાકાંડ ચાલે છે, એવું જૈન ધર્મનું સ્વરૂપ છે? તો કે ના ના. તો સરળતા જવાબ ચોખ્ખો જઈ ગયો, અને ખબર ન પડે તો ન બોલે. ના ના, તો પછી આ જે પરિણામો થાય એમાં એ શુદ્ધ પરિણામો છે, અશુદ્ધ પરિણામો છે, શુદ્ધ અશુદ્ધ નું મિશ્રણ છે એવા પરિણામો છે? કેમ કે આ સિવાય બીજા પરિણામોની જાત નથી, એ અમને ખબર ન હોય. ફેરવી ફેરવીને એવા બે ચાર પ્રશ્નો પૂછ્યા, એટલે અમે સ્પષ્ટ કહી દીધું કે જુઓ ભાઈ, અમારા સંપ્રદાયમાં અત્યારે અધ્યાત્મનો વિષય સાવ લોપાઈ ગયો છે. વ્રતાચાર્ય હતા, એ સંપ્રદાયમાં બહુ જ બધા એમને માને માને, એટલે એમની માનતાઓ માને, ત્યાં સુધી માથામાં વાસ્કેપ નાખે એટલે આપણું સારું થઈ જાય. ખરી વાત આ છે, અમારા સંપ્રદાયમાં અધ્યાત્મનો વિષય અત્યારે સાવ લોપાયમાન થઈ ગયો છે. અમે આ લોકોને બધાને વિધિ વિધાનને ક્રિયાકાંડ કરાવીએ છીએ, અને એ જૈન ધર્મનું સ્વરૂપ નથી, હું સ્વીકાર કરું. એટલે ભાઈ મને બહુ આગ્રહ કરીને રહી ગયા હતા, અને કીધું બસ ચર્ચા આપણે થઈને બરાબર થઈ ને, હવે તો તમને સમજાણું ને કે અત્યારે શું ચાલે છે. પછી આવી જે અમે ચર્ચા થોડીક કરતા હતા, ત્યાં અમારે બજારના, અમારે માર્કેટના બે ચાર વેપારી લોકો આવી ગયા, જે મને ઓળખતા હોય, મારા જ ને તો ઓળખતા હોય પણ મને ઓળખતા હોય. આવી ચર્ચા ચાલતી હોય ત્યારે મહારાજનું સારું ન દેખાય, બહુ મોટા આચાર્ય, એટલે ચર્ચા સંકળી લીધી મેં. મહારાજ સાહેબને આરામ કરવા દે, આપણે લોકો જોઈએ હવે, એમ કરીને અમે વાત પૂરી કરી નાખી. ખરાબ દેખાય એમને, ઇજ્જત ને આબરૂની દ્રષ્ટિએ જરા સારું ન થાય. એટલે વેરાવાસી સંપ્રદાય ને આ સ્થિતિ છે. એક દાખલો આપ્યો, કૈલાસાગરજી તો રિસર્ચ સમજવા બેસતા, કૈલાસાગરજી બહુ સારી છાપ આખા સંપ્રદાયમાં, અભ્યાસી શાસ્ત્રના અભ્યાસી, બીજા એટલા અભ્યાસી નહીં શાસ્ત્રના, અમને તો દિગંબર શ્વેતાંબર બધા શાસ્ત્રોનો અભ્યાસ, એ મૂળ લાઈન આપનાને. તો એમની સાથે જે ચર્ચાઓ થઈ એમને એટલો રસ પડ્યો કે મારે તો સત્સંગ માટે મહિનો બે મહિના ભાવનગર આવવું છે, એમ કે પોતા તો ચલો ગુજરી ગયા, પહેલાં પહેલા એમને આવી પૂરું થવાનો છે, એની પહેલાંની વાત છે. અમદાવાદમાં કાળ કરી ગયા, એમની પાલખી ઉપાડવાની બોલી 17 લાખમાં ગઈ અમદાવાદમાં. પાલખી ઉપાડવા જેને લાભ મળે એને 17 લાખ રૂપિયા આવ્યા, તો બહુ હળવા હતા. તો રીસર હાથ જોડીને વાત કરે, અમારો ઉપકાર જિંદગીમાં ભૂલીશ નહીં, એમ કે. અને બહુ જિજ્ઞાસાથી પ્રશ્નો પૂછે, અને રીસર આમ એવા નરમાશથી સાંભળે કે બીજા જો એને જુએ ને તો નવાઈ પામે, આવડે મોટા આચાર્ય શું કરે છે. એક વાર મને ચર્ચામાં એવું છે, બીજા આચાર્ય આવી ગયા, આમ તો અમારા રૂમમાં કોઈને એલાઉડ નહોતા કરતા, પણ વિહાર કરતા કરતા આવી છે અને એમને એક શિષ્ય આવીને વાત કરી, શિષ્ય પરિવાર ઘણો, અને વાત કરી કે ફલાણા આચાર્ય આવ્યા છે, અંદર મોકલું. આમ નિર્ભીક હતા, મોકલો કે કાંઈ વાંધો નહીં, એ તો જોયા જ, એમને તો જોયા જ કર્યું ઘરે, આ ભાઈ સમજાવે છે, મહારાજ સમજે છે, નહીં તો મહારાજ સમજાવે ને આપણે દોચવા કૃષ્ણ વાળા સાંભળતા હોય છે, એને તો નવાઈ લાગી, એક્સપ્રેશન બદલાઈ ગયા એના, એને સમજી ગયા કે આનો ફેરફાર છે. આશ્ચર્ય મેં કહી દીધો, જુઓ મહારાજ અમારી તો ચર્ચા ચાલશે, આપને અનુકૂળતા હોય ત્યાં સુધી બેસજો, ન બેસવું હોય તો કાંઈ વાંધો નથી, બેસવું હોય તો પણ અમને વાંધો નથી. એ પાર્ટી કેટલાક પછી ઊભા થઈ ગયા. મારે પૂછવું પડ્યું કે એમના જે એક્સપ્રેશન મોઢા ઉપર ના હતા એ જોતા તો કીધું, તમને કાંઈ સંપ્રદાયમાં તકલીફ નહીં પડે? તો તમારા વિશે એમ કહેશે કે આ તો સાંભળવા બેસે છે, સંભળાવવાને સમજાવવાને બદલે એ પછી એમનું વ્યાખ્યાન પૂરું થયા પછી મારે મને સાંભળવા બેસતા હતા, પહેલાં એમનું વ્યાખ્યાન ચાલતું હોય, ત્યાર પછીનો ટાઈમ મારે સતીચર્ચાનો ગોઠવેલો. એ બધાને આખા સમાજને સમજાવતા હોય, એ પછી સમજવા બેસે તો કેવો ખરાબ લાગે, અને પાક ઉપર ન બેસે, ચર્ચા કરવા બેસે ત્યારે પાક ઉપર ન બેસે, હું કથણું પાથરીને નીચે બેસે, આપણને બીજું વાસણ આપ બેસવા માટે આપે, હું પોતે પણ નીચે બેસતા હતા, બહુ નમ્ર હતા. જુઓ અમારા સંપ્રદાયમાં શિથિલાચાર ઘણો થઈ ગયો છે, શું બધા કાચના ઘરમાં બેઠા છે, કોઈ કોઈ ઉપર પથ્થરો નાખી એવું નથી કે, અને અમારી છાપ તો બહુ સારી છે, અમારો સ્વાધ્યાય અમારી ક્રિયા બહુ ચોખ્ખું છે બીજા કરતા, એટલે અમારું નામ તો અમસ્ત કોઈ એમ નથી કે, શું એ બધા કોણ કેટલા પાણીમાં છે એ બધું અમને તો બધાને ખબર હોય ને, અમને કોઈ છેડછાડ ન કરે, સૌ સૌનું સૌ પોતાનું સંભાળીને બે ઘર સંભાળીને બેઠા છે, અમને અમારી બાબતમાં એવું માથાકૂટ નથી થતી ગયું, શું તમારા બે વાત કરવી હોય કરો ખુશી થઈ. પહેલા સાગરજીના પદ્મસાગરજીના ગુરુ, આજે પદ્મસાગરજી અહીંયા જે સાણા આવ્યા હતા ને એના ગુરુ થાય. કુવામાં હોય તો અવાડામાં આવે, ગયા છે એ લોકો, સાવ ગયા છે.
આત્મજ્ઞાન
હોય તો પરિણામ જુદી જાતના થાય, અને એ તો સામાન્ય પુણ્યના પરિણામ થાય, શુભ ભાગ થાય સામાન્ય, પણ આત્મજ્ઞાન હોય તો ત્યાંથી તીર્થસ્થાનેથી જે નિર્વાણ ક્ષેત્ર છે, સિદ્ધ ક્ષેત્રો છે, સમીર શિખર વગેરે, કાવાપુરી સમય શિખર, ત્યાંથી સંશ્રેણીએ બરાબર ઉપર વર્ટિકલી સિદ્ધે સિદ્ધા એ સિદ્ધાર્થમાં ઉભી રાજે છે, જ્યાંથી દેહ છૂટે ત્યાંથી સિદ્ધે સિદ્ધો સંશ્રેણીએ ઉપર આત્મા જાય, ત્રાસો ન જાય ક્યાંય, એક પ્રદેશ ઉપર બીજો પ્રદેશ ઉપર ત્રીજો પ્રદેશ સિદ્ધે સિદ્ધા, અહીંથી દેહ છૂટે એટલે ઉપર સિદ્ધાલયમાં બરાબર માથે બિરાજમાન, ત્યાં એનું સ્મરણ થાય છે કે આપણા માથે અત્યારે આ સિદ્ધ ભગવાન બિરાજે છે, એટલે આપણો ઉપયોગ ત્યાં જાય અને વિઝ્યુલાઇઝ થાય સિદ્ધ ભગવાન કેવા છે, ત્યાં અહીંથી બરાબર આપણા ઉપર છે એવી રીતે, એવી રીતે સ્મરણનું કારણ થાય છે. અને શૈલીથી કહીએ તો કોઈ કહેવાની શૈલીથી કહીએ કે જે માથે સિદ્ધ ભગવાન બિરાજ છે એને આપણે આપણા જ્ઞાનમાં ત્યાંથી ઉપાડીને લઈ આવીએ છીએ. ત્યાં સ્મરણ કરીએ છીએ, એવી રીતે સ્મરણ કરીએ છીએ કે ત્યાં બેઠા છે એને અહીંયા લઈ આવીએ છીએ આપણે. એવી રીતે એ સ્મરણનું મુખ્યપણે કારણ. અનુભવ પ્રત્યક્ષ છે અને વિકલ્પ છે એ સાવ પરોક્ષ છે. આ પરોક્ષ આ પ્રત્યક્ષતા બાજુ ગતિ કરતા વચ્ચે આવનારો સ્ટેજ છે. દરેક પરિણામમાં પરિણામ માત્ર માં ડિગ્રી છે, કોઈ બી પરિણામ નહીં.
પાપ કર્યું આ એને અવસ્થા થવી જોઈએ કે પુણ્ય કર્યું એની આ અવસ્થા, આ મૃત્યુ થયું એની આ ગતિ, તો આ સંચાલન કઈ શક્તિ કોણ કરી
રહ્યું છે? જળ અને ચૈતન્ય બંને પદાર્થમાં ગુણધર્મ એવા છે, આપોઆપ એ બધા કાર્યો થાય છે, કોઈ કરતું નથી. સમુદ્રમાં ભરતી આવે છે, ઓટ આવે છે, કોણ કરે? એકસો ને 18 ડિગ્રીનો તડકો હોય તો ભરતી ટાણે ભરતી જ આવે. અબજો ટન પાણી વેપોરાઇઝ થઈને ઉપર વાદળા બંધાઈ જાય, એ પાણી પડે છે, કેટલું પડે છે? અબજો ટન પાણી પડે છે. ગંગા જેવી નદીઓ આપણે જોઈએ છીએ, કેટલું પાણી જાય છે? એક એક સેકન્ડે લાખો ટન પાણી સમુદ્રમાં ઠલવાય છે. એ 118 ડિગ્રી તડકો હોય તો ભરતી એટલી જ આવે, આવતી હોય એટલી જ આવે. કરે કોણ? પરિણમનાનો સ્વભાવ છે, સમુદ્રનો સમુદ્રની રીતે પરિણમન કરવાનો સ્વભાવ છે. એના અંદર પાણીમાં જે કરંટ ચાલતા હોય છે એ ચાલે. કોઈ કઈ કરે નહીં, કુદરતી વ્યવસ્થા છે. દરેક પરમાત્માના ગુણધર્મ અનુસાર સમયે સમયે પરિણમે છે. બધા જીવો પણ પોતાની યોગ્યતા પ્રમાણે સમયે સમયે પરિણમે છે. અને એ ગુણધર્મની વ્યવસ્થાને સાયન્સ કહે છે. એને શું કહે છે? સાયન્સ કહે છે. અને આપણા જૈનશાસ્ત્રો બધા સાયન્સની ભાષામાં જ લખાણા છે. જૈનિઝમ ઇઝ એબ્સોલ્યુટ સાયન્સ, એબ્સોલ્યુટ સાયન્સ. આ કોઈ ઓર્થોડોક્સી નથી, બ્લાઇન્ડ ફેથનો કોઈ વિષય નથી, એકદમ સમજદારીનો વિષય છે. એનો અધિકરણ એનો સ્વભાવ છે. આખા વિશ્વનો અધિકરણ કોણ? કે જળ ચૈતન્યનો સ્વભાવ, એનો અધિકરણ એટલે આધાર. વ્યવસ્થિત રીતે ચાલે છે જગત, વ્યવસ્થિત વ્યવસ્થિત ચાલે છે. સમુદ્ર છે, આ ખારો સમુદ્ર છે. અભ્યોટન અત્યાર સુધીમાં એમાંથી મીઠું પકાવીને કાઢી લેવામાં આવ્યું છે. કેટલું અભ્યોટન, અને અબજોના અબજો ટન મીઠું પાણી દર સેકન્ડે એમાં ઠલવાય છે. ખારાશ લઈ લઈએ છીએ અને મીઠું પાણી નાખીએ છીએ, સમુદ્ર એટલો ને એટલો ખારો રહીએ છીએ. એની એક ડિગ્રીમાં, ખારાશની એક ડિગ્રીમાં એક ડિગ્રીનો ફરક નથી પડ્યો અત્યાર સુધીમાં. અને આ પ્રક્રિયા વર્ષોથી ચાલે છે, હજારો વર્ષથી ચાલે છે આ પ્રક્રિયા. આનું નામ સ્વભાવ. એ સ્વભાવને હજ ન હોય. વિશાળતા લીધી ને, આ બધી વિશાળતાનો વિષય છે. વિશાળ બુદ્ધિથી વિચારવું પડે. સ્વભાવ એટલો વિશાળ છે, વિશાળ બુદ્ધિ હોય તો એમાં વિચારી શકાય નહીં. તો એક ઈશ્વરને પકડીને બધા બેસી જાય છે. કોઈ શક્તિ છે, કોઈ ઈશ્વર છે, એ આખા જગતનું સંચાલન કરે છે. પણ ઈશ્વર કાંઈ એવો નિર્દય ન હોય કે જગતના અસંખ્ય પ્રાણીઓને દુઃખી કરે, એવો પણ નિર્દય એક પ્રાણીને દુઃખી ના કરે. અસંખ્યને તો શું, એક સજ્જન માણસ પણ બીજા સજ્જન માણસ બીજાને દુઃખી ન કરે, ઈચ્છા નહીં કે મારાથી કોઈ દુઃખી થાય. તો જે કરુણાનો સાગર છે ઈશ્વરને આપણે કરુણા સાગર કહીએ. એ જો જગતનું સંચાલન કરતો હોય તો જગતના આટલા બધા પ્રાણીઓને આવી રીતે દુઃખી કરીને જોઈ શકે એનું દુઃખ એ આપણે નથી જોઈ શકતા, એ ક્યાંથી જોઈ શકે? એ સાબિત કરે છે એવું કઈ છે. એટલે તો ઈશ્વર કરતા વાળા ત્યારે બહુ દુઃખી થાય ત્યારે ઈશ્વરને ભાંડે છે, ગમે તેવું બોલી નાખે. ડાયલોગ આવે છે ને, આવે જ તે. હા, આવું કર્યું મને, હું મળ્યો બીજો કોઈ ન મળ્યો. આમાં પણ મોક્ષ માળામાં ને બધા ઘણી વાતો લખી છે. કેમ કે ઈશ્વર હોય તો આ જગત નો કરતા ઈશ્વર નથી એવું કહેનાર ક્ષત્રિય પુત્ર જે મહાવીર છે, એની તમે શું કરવા કરે? એને એમ કહ્યું કે આ જગત નો કરતા કોઈ ઈશ્વર નથી, એવા પિતાના નામ બોલ પુત્ર ને ઉત્પન્ન શું કરવા કરે? એમનો પ્રશ્ન ઉઠાયો છે. બીજે ક્ષત્રિય રાજકુમારે અંધેરો પીટો કે આ જગત માં કોઈ સંચાલન કરનાર ઈશ્વર નથી. ઈશ્વર શુદ્ધ સ્વભાવ, આત્માનો શુદ્ધ સ્વભાવ પ્રગટ થાય, એટલે કે અનંત ઐશ્વર્ય પ્રગટ થાય તો ઈશ્વર સર્વગુણોનું સામર્થ્ય અને ઐશ્વર્ય પ્રગટ થાય શુદ્ધ તો ઈશ્વર. કરતા ઈશ્વર જો ગણે ઈશ્વર દોષ પ્રભાવ, જો તમે ઈશ્વરને કરતા ગણો તો ઘણા દોષ આવી પડશે. ઈશ્વરમાં કેટલા દોષ તમારે સ્વીકારવા પડશે, એમાં નિર્દયતાનો દોષ પહેલા આવશે. વિશ્વના મોટા ભાગના મનુષ્યો જૈનને છોડીને બધા ઈશ્વરને માનનારા છે. તો આટલા બધા ખોટા હે એમ લાગે છે. પણ પૈસાની બાબતમાં બધા બુદ્ધિ લડાવે છે, ધર્મની બાબતમાં અંધશ્રદ્ધા અને બુદ્ધિનો ઉપયોગ ન કરવો એ પરિસ્થિતિ લગભગ જોવામાં આવે છે. બાકી તો સિંગાળિયા વેચવા વાળો પડીકો બાંધે અને દોરો વીંટે એનો હિસાબ કરે છે, અને પસ્તીનો ટુકડો વાપરે એનો પણ હિસાબ કરે છે, કેમ કે ત્યાં લાભ નુકસાનનો વિષય છે. નાનામાં નાનો હિસાબ નાનામાં નાનો વેપારી કરે છે, અને બહુ મોટી વાત છે. ધર્મ છે એ બેસાડાના સિંગાળિયા કરતા સસ્તો છે, અથવા કાગળના ટુકડા કરતા પણ સસ્તો છે, કે એનો હિસાબ કરે છે, આનો હિસાબ કોઈ કરતો નથી. કાને પડતી નથી એનો વિચાર કુદી કરે, એનો પ્રયોગ કુદી કરે, એવી હાલત છે. આ તો બહુ પુણ્યના થોક હોય એમ કહેતા, બીજી જાતના પુણ્ય હોય ત્યારે આવી વસ્તુ કાને પડે, પછી વિશેષ વિચાર કરવો, પુરુષાર્થ કરવો એ પોતાના હાથની વાત છે. અમેરિકામાંથી છપાયું છે, આપણે છપાયું ભાષામાં નથી કર્યો, પણ અમુક અમુક જગ્યાએ સંકેત છે એ વિષયનો. દરેક નાની પોતાની મૌલિક ભાષા હોય છે, મૌલિક શૈલી હોય છે. જેમ કે બનનાર છે તે ફરનાર નથી, ને ફરનાર છે તે બનનાર નથી, એ ક્રમગત પર્યાય થઈ ગઈ ને, પણ એ પોતાની ભાષામાં. Thank you. પર્યાય, કારણ શુદ્ધ પર્યાય ના સંકેત કર્યા. ગુરુદેવ કેટલાક વચનો માંથી એ વાત કાઢતા હતા, જો આમાં આમ કે છે, આમાં આમ કે છે. તમને ઘણું ઊંડાણ ભાસતું હતું, એટલે તો દરેક વ્યાખ્યાનમાં ગોપાલગુરુના વચનોનો આધારિત લેતા હતા. અને ક્યાંક પોતે જે વિષયો કાઢેલા ગંભીર સૂક્ષ્મ, એ વિષયો ગોપાલગુરુ કયા શબ્દોમાં કે છે એ પણ કહેતા હતા. એમને માનનારાઓને ગોપાલદેવ પ્રત્યે જે બહુમાન છે એનું કારણ એ છે. એટલું ઊંડાણ ગોપાલદેવને આજે માનનારા હોય તો પણ એ એટલું નથી સમજતા જેટલું સિદ્ધાંતિક રીતે એમણે ખોલ્યું છે. ગોપાલદેવના અનુયાયી સંપ્રદાયમાં સિદ્ધાંત જ્ઞાન એટલું નથી. આ સિદ્ધાંત જ્ઞાનનો મુખ્ય અભ્યાસ